તારીખ 23/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 566 અને 567 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 258
કલ્પના કરવી એ તો બ્રહ્મ જેવી વાત છે. ખરેખર જળ નથી પણ જળની કલ્પના છે એમ અશરમ એવા સંસારને વિશે સરળપણું પ્રાપ્ત થાય એવી જ કલ્પના છે, એ સિવાય બીજી માહિતી નથી. તેથી વિચારી વિચારીને શ્રી તીર્થંકર જેવાએ પણ તેથી નિવર્તું અને શીખવું એ ઉપાય કર્યો છે. માટે તીર્થંકર જેવા મહાપુરુષોએ અથવા સંસારમાં પણ જેમનો પુરુષાર્થ ઘણો હતો, સંસાર દશામાં પણ જે ઘણા પુરુષાર્થ પણ થતા એ પણ રહ્યા, સરવાળે એમાં રહ્યા, એને પણ છોડ્યું. એમ કે એમને પણ વિચારી વિચારીને શ્રી તીર્થંકર જેવાએ પણ તેથી નિવર્તું તેથી છૂટ્યું એ જ ઉપાય શોધ્યો છે. એ ઉપાય એમણે શોધ્યો હતો અને વર્તમાનમાં પણ એ પરિસ્થિતિ જોવામાં આવે છે. તે સંસારના મુખ્ય કારણ ત્રણ બંધન તથા દ્વેષ બંધન સર્વજ્ઞાનીએ છુટાયા છે. સંસારમાં અસાર છે એવું જાણ્યા પછી પણ દુર્જીવ જ્યાં ત્યાં સ્થિતિ કરે છે, સંસારને વિશે સ્થિતિ કરે છે, તો કાં તો એને કંઈક પ્રેમ છે, કાં તો કંઈક એને દ્વેષ છે. દ્વેષનું બંધન અને રાગનું બંધન એને એને જીવ સંસારમાં વિવર્તન કરેલું એ ઘડી ન લે એવું આ સંસારનું સ્વરૂપ છે. યુવાન ઉંમર છે અને ત્રણ ચાર વર્ષથી ચાર પાંચ વર્ષથી આ વાત મૂકાય છે. હવે થોડી વધારે તીવ્ર થતી જાય છે. અમે જો ચાર પાંચ વર્ષનો એમને અસહ્ય લાગે છે. ઘણું બળ કરવું પડે, એને સરવાળો તો મારી જ દેવો જોઈએ કે અનંત કાળથી આ સંસારના સંયોગો સુધારવા પાછળ મેં મારો અનંત કાળ બરબાદ કર્યો છે, ખરેખર તો બરબાદ કર્યો છે, અમૂલ્ય સમય બરબાદ કર્યો છે. હવે આ સંયોગો પૂર્વક્રમ અનુસાર જેમ થવાના હોય તેમ થા, પણ મારે મારું મહત્વ પોતાપણું ત્યાંથી ખેંચી લેવું છે. એક વાત પહેલા પોતાપણું ખેંચવું પડે. નાનીને તો પોતાપણું નથી અને ચારિત્રમોનો અંતરાળ થાય છે એની સામે આ ગૌરવ કરે છે. મુમુક્ષુને તો હજી મમત્વ વર્તે છે અને એ મમત્વનું દુઃખ લાગવું જોઈએ. જોકે સંસારમાં તો મહત્વની મીઠાશ લાગે છે, દુઃખ નથી લાગતું, પણ મહત્વની મીઠાશ લાગે છે. પોતાનો પરિવાર જોવે, પોતાનું મકાન જોવે, પોતાનો પરિગ્રહ જોવે, એના ઉપર એને વાલપ આવે છે, એને ઘાતક છે. એના આત્મગુણને એ ઘાતક છે, એ મીઠાશ એના આત્માને ઘાતે છે, ત્યાં એને દુઃખ થવું જોઈએ. અરે રે, હવે તારે ત્યાં સુધી આમાં ખૂંચી ખૂંચીને ખૂંચી જવું છે, બહુ ખૂંચો, હજી તને કાંઈ એમાંથી નીકળવાનું થતું નથી. પોતાને પોતે જ પોતાનો ગુરુ થાય અને પોતે જ પોતાનો ઉપદેશ આપે તો થાય. નાની ગુરુઓ તો પુકારી પુકારીને કહે છે, પણ દુર્લભ બુદ્ધિપણાને લીધે પોતાની અસર થતી પછી પોતાના આત્મા ઉપર એની અસર થતી હતી. એ આ જીવનું દુર્લભ બુદ્ધિપણ છે અથવા એ દર્શન નો પ્રભાવ છે કે જેને લઈને એવું દુર્લભ બુદ્ધિપણ વર્તે છે. એ સંસારના મુખ્ય કારણ પ્રેમ બંધન તથા દ્વેષ બંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. એની મૂંઝવણે એ રાગ અને દ્વેષમાં મૂંઝાયેલો જીવ મૂંઝાયેલો જીવ એને નીચ કરવા નીચ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી. હું મારું આત્મહિત કેવી રીતે સાધું એનો એને અવકાશ મળતો નથી. પ્રયત્ન કરે છે આત્મહિત માટે અવકાશી લેતો નથી. અથવા થાય એવા યોગે આત્મહિત થાય એવું કોઈ યોગ મળે સત્શાસ્ત્ર સદગુરુ જ્ઞાની પુરુષ વગેરે કોઈ એવા યોગે તે બંધનના કારણ છે. એટલે રાગ અને દ્વેષની તીવ્ર પરિણતિ વર્તતી હોવાને લીધે આત્મવિની પ્રવર્તી શકું પરિણતિ અને પુરુષાર્થને પોતાની બાજુ વળવા દેતી નથી. પુરુષાર્થ એનો એ રાગ અને દ્વેષને એના વિષયો રાગ દ્વેષના જે નિમિત્તો છે એ બંનેનો પુરુષાર્થ ચાલે છે. પોતાના આત્મહિત બાજુ પુરુષાર્થ વળીને કામ કરે દિશાફેર થઈને કામ કરે એ રીતે એનું વીર્ય પ્રવૃત્તિ શકતો નથી. એટલો વેગમાં જાય છે તરફના વેગમાં પુરુષાર્થ પુરુષાર્થ વિનાનો તો વેગ નથી. એટલે પરપદાર્થ તરફનો એનો જે પુરુષાર્થ છે એમાં વેગ ન છે. પાછો વળે કેવી રીતે દિશાફેર કેવી રીતે તીવ્ર રસ રાગ અને દ્વેષના તીવ્ર રસને લઈને જીવનું આત્મવિની પ્રવૃત્તિ શકતું નથી. અને તે શું પ્રમાદનો હેતુ છે આ પુરુષાર્થ કેમ ઉકળતો નથી એનો ઉત્તર આપ્યો છે. મોક્ષને આ પ્રશ્ન થાય કે સાંભળીએ છીએ સારું પણ લાગે છે પણ હજી અમારો પુરુષાર્થ ઉકળતો નથી. આત્માનું હિત થાય અને આત્મા ભણી અંતર્મુખ થાય એ રીતે અમારો પુરુષાર્થ ઉપડતો નથી. એ એક સમસ્યા થઈ પડી છે. પણ ક્યાંથી ઉપડે? જે રાગ અને દ્વેષના બંધન છે એટલે આ જે ભાવથી એવી રીતે પ્રતિબંધ પામે છે રાગના નિમિત્તોમાં અને દ્વેષના નિમિત્તોમાં એટલા હદે પ્રતિબંધ પામે છે કે એનો પુરુષાર્થ ત્યાંથી આત્મા બાજુ સ્ફુરાયમાન થાય એવી પરિસ્થિતિમાં જીવ આવી શકતો રાગનું બંધન વિશેષ છે. દ્વેષનું બંધન ક્વચિત હોય છે પણ રાગનું બંધન તીવ્ર છે અને રાગના નિમિત્તો પણ ઘણા છે. લગભગ બધા રાગના નિમિત્ત છે એમ સમજો આત્મહિતને બાને સુગ્રાલમાં ફસાય છે. સંતોષ પકડે છે. હું કઈક વાંચું છું વિચારું છું સાંભળું છું ભગવાનના દર્શન પૂજા કરું છું દયાદાન પણ કાંઈક કરું છું એટલે એનો સંતોષ લઈને ત્યાં ફસાય છે. એક વાત નહીં ભૂલવા જેવી વાત એ છે કે મનુષ્ય જીવે કદી પણ પોતાના વર્તમાન પરિણામની સ્થિતિનો ભૂલથી પણ સંતોષ લેવા લેવો નથી, સંતોષ પકડવા લેવો
નથી,
નહીં તો ભૂલો પડી જશે. એ સંતોષ ના પરિણામ તીવ્ર દર્શન મોહને ઉત્પન્ન કરે છે. દર્શન મોહ ત્યાં તીવ્ર થઈ જાય છે, માટે ભૂલે રૂપે પણ પર્યાય બુદ્ધિ મટાડવી છે, એના બદલે પર્યાય બુદ્ધિ તીવ્ર થાય એવી પરિસ્થિતિમાં ક્યારે પણ જોવા જેવું નથી. એ લક્ષ્ય રાખવા જેવું વિશ્વાસ. આત્મવિધિ પ્રવર્તી શકતું નથી અને તે સૌ પ્રમાદનો હેતુ છે. પ્રમાદનો હેતુ છે એટલે કે એ પ્રમાદના બધા કારણો છે. જ્યાં જ્યાં પોતે રાગ બંધનથી રોકાય છે ત્યાં તે બધા પ્રમાદના કારણો છે. પછી શુભ રાગ હોય તો એ પ્રમાદ છે, અશુભ રાગ તો પ્રમાદ છે, પણ શુભ રાગ હોય તો પણ એ પ્રમાદ છે. આત્માને વિચારવો અને ગ્રહણ કરવો બે જુદી જુદી વાત છે. વિચારથી માણસ સંતોષ પકડે છે, ગ્રહણ કરવાની કોઈ વાત જુદી છે. અને એ પ્રકારમાં આવવું જોઈએ એના માટે એને અંદરમાંથી તૈયારી થવી જોઈએ. તો એને એની વિચારની સ્થિતિનો અસંતોષ આવે કે આ બધો પ્રમાદ છે. મારે પોતાના સ્વરૂપને વિશે જાગૃત થઈને મારું સ્વરૂપ ગ્રહણ કરવું જોઈએ. એ પ્રકારની મારે જાગૃતિ હોય તો પ્રમાદ નથી. ત્યાં એને જે કાંઈ પોતાની શક્તિ વાપરવી છે આ જગ્યાએ એને વાપરવી જોઈએ, નહીં તો પોતાની શક્તિને શુભાશુભ પરિણામમાં ખર્ચી અને એમને એમ ગાડું માગશે તો પાછળ પરિસ્થિતિ ઘણી ખરાબ છે. અત્યારે એટલી ખરાબ નહીં દેખાય, પણ એ પ્રમાદ કસાયથી ભરેલી પરિસ્થિતિ છે. જેમાં કસાય સારી રીતે ભરેલા અગ્નિની જેમ ભરેલો છે એવી પરિસ્થિતિ સમજવી કસાય. શાસ્ત્રોમાં એ વાત કરી છે અનુભવ પુરુષો, કસાય પ્રમાદની અંદર શું લાગે, કસાય તીવ્ર ન થાય ને, અને કસાય મંદ હોય એટલે એને એમ લાગે કે ના ના આપણને કાંઈ કસાય તીવ્ર નથી થતો, અને આ બધું તો કરીએ છીએ, પાછા આપણે કઈ કરતા નથી એમ કે છે. પણ એની અંદર ભરેલા અગ્નિની જેમ કસાય ભરેલો છે એમ જાણે. જ્યાં સુધી માર્ગ હાથમાં આવ્યો નથી ત્યાં સુધી જિજ્ઞાસાનો ત્યાગ કરવો ને આ એક પ્રતિજ્ઞા લેવા જેવી, પછખાણ લેવા જેવી વિષય છે કે જ્યાં સુધી માર્ગ હાથમાં આવે નહીં એટલે અનુભવ સુધી પહોંચાય નહીં ત્યાં સુધી જિજ્ઞાસાને છોડવી નહીં, તો પરિસ્થિતિ બીજી થઈ જશે અને એમાં વાર લાગશે. શું કહે છે તેવા પ્રમાણે લેશ માત્ર સમય કાળ પણ નિર્ભય રહેવું, શું નિર્ભય થઈ જાય છે. જો આપણને વાંધો નથી, હવે આપણે આ બધું સમજીએ છીએ, ખ્યાલમાં વાત આવી ગઈ છે અને યથાશક્તિ આપણે આચરણ પણ કરીએ છીએ, આદરીય પણ છીએ, નિર્ભય થઈ જાય છે. એમાં નિર્ભય થયો પ્રમાદમાં નિર્ભય થયો છે. તેવા પ્રમાણે લેશ માત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું, કે ઓ જાગૃત રહેવું, હું આત્મા છું એવી જાગૃતિ લેશ માત્ર કાળ પણ રહે, સ્વરૂપની જાગૃતિથી છૂટી જવાય લેશ માત્ર કાળ રહેવું, એ રીતે આ જીવનું અતિશય નિર્બળ પણ જીવને નીંદવો, કે આ તારી ઘણી નબળાઈ છે, અતિશય નબળાઈ છે કે તને તારી આત્મ જાગૃતિ રહેતી નથી. જ્યારે ખ્યાલમાં વાત આવે છે કે આત્માને વિશે જાગૃત થવા જેવું છે, છતાં જીવને આત્મ જાગૃતિ નથી રહેતી, તો આ જીવની નબળાઈનો પાર નથી એમ એને વિચાર ન. આ જીવનું અતિશય નિર્બળ પણ છે,
સમય માત્ર, દરેક સમય,
હા સમય માત્ર પણ, એટલે સમયકાળ પણ, થોડો કાળ, અલ્પકાળ પણ એને અજાગ્રત રહેવા જેવો નથી પોતે. અને જો અજાગ્રત રહે તો આ જીવનું અતિશય નિર્બળ પણ છે, આ જીવનું અવિવેક પણ છે, આ જીવનું એ અવિવેક પણ છે. કેમ કે જો જીવ પોતે સ્વરૂપમાં જાગૃત નથી તો રાગાજી વિભાવમાં જાગૃત છે, રાગ કરવા માટે જાગૃત છે, આ રાગ કરું ને તે રાગ કરું, આનો રાગ કરું ને આવો રાગ કરું ને તેવો રાગ કરું, એમાં એની સાવધાની છે, સ્વરૂપ ને વિષય પોતાની સાવધાની નથી, એ અવિવેકતા છે, એ ભ્રાંતિ છે, એમાં એ ભૂલો છે, એને એમ લાગે છે કે હું બરાબર કરું છું. અને તાવતા અત્યંત કઠણ એવો આ દર્શન મો છે, મો છે દર્શન, મો ટાળવો ઘણો કઠણ છે, આ મો ટાળવો ઘણો કઠણ છે. ચારિત્ર મો ટાળવો એટલો કઠણ નથી, પણ દર્શન મો ટાળવો એ ઘણો કઠણ છે.
પોતે પોતાને ગુરુ થવું જોઈએ,
પોતે ગુરુ થવું જોઈએ, ગુરુ ઉપદેશ આપે ને, ગુરુ શું કહે, ઉપદેશ આપે, એમ પોતે પોતાના પરિણામ ને મારવા જોઈએ. પોતે જાગૃત થવા માટે, અંદરથી પુરુષાર્થ કરવા માટે તો પોતે જ ગુરુ થવું પડશે, બીજા ગુરુ તો આંગે ચીંધીને આગળ છે, એમને આંગે નિર્દેશ કરવો, માર્ગ નો ઉપદેશ નો નિર્દેશ કરવો, એથી વિશેષ કોઈ એમનું કાર્ય નથી, નિમિત્તનું કામ તો પોતાને કરવું પડશે. અને પોતે નહીં કરી શકે તો અંદર કોણ ઉપદેશ આપશે, ગુરુ આવશે, વાતે વાતે પરિણામે પરિણામે ગુરુ કહેવા આવશે, કેવી રીતે આવશે.
માથે શ્રી ગુરુ રાખતા હોય તો પછી પોતે ગુરુ થાય આવશ્યકતા છે,
માથે ગુરુ રાખે એવી આ રીતે માથે ગુરુ રાખ્યા છે, કે પોતે પોતાથી પાછો વળી શકતો હોય તો એને ગુરુની વાત માની છે, ગુરુને માથે રાખ્યા અને પછી નિશ્ચિત થઈ જાય, પ્રમાદમાં આવી જાય કે અમારે માથે તો ગુરુ છે, સમર્થ ગુરુ છે અમારે, તો હવે અમને કાંઈ વાંધો નથી. માથે ગુરુ એટલે ગુરુની આજ્ઞા ઉપાસનામાં જરા પણ અસાવધાની ન થાય એને ગુરુને માથે રાખ્યા, ગુરુને કોને માથે રાખ્યા, તો પોતાને અહંકાર કર્તૃત્વ ન થાય એ નમ્રતા રાખવાની, પોતે આગળ વધતો જાય એમ વિચારે કે આ ગુરુની કૃપા છે, ગુરુએ મને આ કર્યું છે, આ ગુરુની શિક્ષા છે, ગુરુનો ઉપદેશ છે, ગુરુનો ઉપદેશ સાંભળ્યા પછી મેં આવી રીતે વલણ બદલ્યું, માટે એમાં ગુરુની કૃપા છે, ભલે પોતે કાર્ય પોતે કરે છે પણ એનું અહંકાર કરવું નથી. એટલે દર્શન મોહ ક્યાંય પણ માથું કાઢે નહીં, એટલા માટે ગુરુને વચ્ચે લાવે નહીં છે, ગુરુની વચ્ચે હું કરવા નાખ્યો, મેં કર્યું ને હું કરું છું એમ પર્યાયમાં અહંકાર કરવો નથી.
એમણે
જે દર્શાવ્યું તે અપૂર્વ હતું, અપૂર્વ ભાવ, અપૂર્વ વાણી લાગી, અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ, સદગુરુ લક્ષણ માંગ્યું કે જેની વાણીમાં અપૂર્વતા વાસે, પોતાનો અપૂર્વ સ્વભાવ વાસે, અપૂર્વ કાર્યની વિધિ પણ અપૂર્વ વાસે, અને આવા કહેનારા પણ એને અપૂર્વ વાસે. આવું કોઈ કહેનાર મને મળ્યું નહોતું, મળ્યા તો પણ પોતાનું ધ્યાનમાં હતું, પણ એને ધ્યાન ગયું ત્યારે એમ લાગે છે કે આ કહેનાર પણ મને કોઈ અપૂર્વ છે, એ વિષય જે દર્શાવે છે એ પણ અપૂર્વ છે, માટે એને એમાં પરમાત્માના દર્શન થાય છે, પરમેશ્વરના દર્શન થાય છે. કલ્પના નથી, એમ જ ભાવ એને આવે છે કે ખરેખર આ કોઈ દેહધારી દિવ્ય મૂર્તિ મારા માટે અવતાર લઈને અહીંયા આવેલી છે, અને મારા માટે અવતાર લીધો લાગે છે, કેમ કે મારું હિત થવાનું હતું ને માટે તેમના મિત્ર અહીંયા ક્યાંથી હોય, મારું હિત થવાનું હતું છે, એના રસ્તે જાય છે, એને બીજી રીતે લાગે છે. ગુરુદેવને સમયસારમાંથી આત્માના દર્શન થયા ત્યારે એમ લાગ્યું કે 2000 વર્ષ પહેલા કુંકુલાચાર્ય સમયસાર તમિલનાડુમાં કે કર્ણાટકમાં કે ક્યાંક વિચરતા વિચરતા લખ્યું છે, કહે છે કે પુનરોલમાં લખ્યું, મારા માટે લખ્યું લાગે, 2000 વર્ષ પછી હું અહીંયા આવવાનો હતો ને, એ તો મારા માટે લખેલું, પોતે અપૂર્વ દશાને પોતે પ્રાપ્ત નહોતા થયા, એ દશાને મારા માટે રચ્યું છે એવું મને તો લાગે છે. બીજાનો વિકલ્પ નથી આવતો, સમાજનો વિકલ્પ નથી આવતો, શાસનનો વિકલ્પ નથી આવતો, પોતાનો વિકલ્પ આવે છે. માટે 2000 વર્ષ પહેલા થઈ ગયેલા કુંકુલાચાર્ય એમની ભાવે સમીપતા એમને આવી જાય છે કે કેવા હતા, એમના આત્મરમણતાના આત્મરમણશીલ ભાવો કેવા હતા, એ બધી ફરક આવી જાય છે. આત્મદર્શન થાય છે ત્યાં ઓળખાઈ જાય છે, ભૂતકાળના મહાત્માની ઓળખાણ થાય છે. પછી વર્તમાનમાં ન ઓળખે તો બને નહીં, વર્તમાન હોય ને ન ઓળખે તો બને નહીં. જે ભૂતકાળના સત્પુરુષને કે જ્ઞાનીને ઓળખે છે તે મુનિ ને, એ વર્તમાનમાં ન ઓળખે એ પ્રશ્ન જ નથી. ઉપર ઉત્તર કરે ને, પોતાનું સૂક્ષ્મમાં એટલી બધી તર્ક ઉત્તર બુદ્ધિ વધી જાય છે લિમિટ બહારની, અહીંયા ભૂલ થઈ હતી, અહીંયા ભૂલ થઈ હતી, અહીંયા ભૂલ થઈ હતી, એવું બધું એને લાગે છે. પણ જે મહાપુરુષે 2000 વર્ષ પહેલા થયેલા આચાર્યદેવને ઓળખ્યા, એ વર્તમાનમાં જ્ઞાની છે અજ્ઞાની છે એમનો ઓળખે, એમાં એને ભૂલ થાય છે?
ઓળખે
એવું વિચાર કરવો એ દુઃખતા છે, અને પોતાને અભક્તિ એથી ને બહુ મોટા નુકસાનનું કારણ છે, દર્શનનું ને તીવ્રતાનું એ કારણ છે. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી ને દ્વેષથી. આખો સંસાર સમસ્ત એટલે
આખો સંસાર,
આખો સંસાર, આખો જગત, દુનિયા આખી પ્રેમથી અને દ્વેષથી, રાગથી ને દ્વેષથી, બધું જે હાલે છે એ રાગ અને દ્વેષને કારણે ચાલી રહ્યું છે, બીજું કઈ છે. જેમ ચૂલામાં ઇડલી રાખ હોય એમાં બીજું શું હોય ચૂલામાં, એટલે આખા સંસારમાં રાગ ને દ્વેષ સિવાય બીજું કઈ નથી. બધા ચૂલા વળગે છે અને એમાં રાગ ને દ્વેષ સિવાય બીજું કઈ નથી, એ આત્માના પરિણામને ચૂલા કહેવાય. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં, રાગથી, પ્રેમ એટલે રાગ, રાગ થી છૂટ્યા વિના દ્વેષ થી કોઈ છૂટી શકે એ વાત મને એવું નથી. કોઈ એમ કે અમને દ્વેષ નથી પણ અમને રાગ થયો, પણ દ્વેષ અમને આવતો નથી તો વાત ખોટી છે. રાગ થી ન છૂટે એ કદી દ્વેષ થી છૂટી શકે એમ નહીં. પ્રતિપક્ષ નો દ્વેષ એને ઉભો જ છે કહેવાની જરૂર નથી. અને પ્રેમ થી વિરક્ત થાય તેને સર્વસંગ થી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ દશા રાખવી એ ભયંકર વર્ત છે. હવે જેને રાગ તૂટ્યો, સમ્યક દર્શન થતા જેને રાગ તૂટ્યો તૂટ્યો આ વાત હવે પોતાની કરે જુદા રહે છે એ વખતે પણ એ પરિણામનો એમને નિષેધ વર્તે છે. અને નિષેધ વર્તે છે એની સાબિતી છે કે એમને એ સંગ ત્યાગ કરતા વાર લાગી એક આંગળી અડવી જોઈ અને છ ખંડ ના રાજ ને તિલાંજલી દેતા વાર લાગી. આ જો ફાટેલી ગુદરી છોડવી હોય તો વાર લાગે. હજી હાલે એમ છે, વાંધો નથી, હજી એકાદ શિયાળો કાઢી નાખવા. છ ખંડ નું રાજ છોડતા એને વાર લાગી નથી એ શું બતાવે છે? એમાં રહ્યા રહ્યા એમાં ઉદાસ હતા એમ છે. અને એ ઉદાસીનતા ઉત્સાહ પૂરી આત્મજાગૃતિ સાથે એમને વર્તતો એમાં શંકા પડે એવું કે એમાં રહીને પુરુષાર્થ કર્યો. એ નિમિત્તોની વચ્ચે રહીને પુરુષાર્થ કર્યો. લખીએ ને કે ભાઈ તમે છોડી દીધું, હવે તમારે શું માંગો છો? અમારે તો કઈક આવવું પડે છે માથે. એવું આવવું પડે તો પણ એટલો જ પુરુષાર્થ કરીએ. બહારમાં એવો ઉભો હોય તો પણ એટલા જ પુરુષાર્થ ન રહીએ અને છોડવા માટે પણ એટલા જ પુરુષાર્થ કરવું જોઈએ. બે માં અને પુરુષાર્થમાં પાછા પડીએ નહીં એમ કે ત્યારે સુગાનીજી એમ જોવે છે કે છ ખંડ ને સાધવા નહોતા નીકળ્યા, એ અખંડ ને સાધવા નીકળ્યા હતા એમ કે આ દ્રષ્ટિ ફેરે ફેર છે. બધી વાત દ્રષ્ટિમાં ફેર પડી જાય છે. જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તન કરાય, જો કેવળ પ્રેમનો એટલે એટલો પણ વ્યવહાર કરવાનો જે રાગ છે એ છોડીને જો વ્યવહારમાં પ્રવર્તન કરાય એટલે કે પછી વ્યવહાર છોડી દેવો પડે. એટલો વ્યવહાર કરવાનો પણ અર્થ રાગ ન રહ્યો. અને એમ જો એવી રીતે પછી વ્યવહારમાં રહેવાનું થાય એટલે સર્વસંગ ન ત્યાગે પણ વ્યવહાર છોડે. સર્વસંગ છોડી દે અને વિચારતા વધી જાય તો કોઈ અપરાધ નથી થતો. પણ કેવળ રાગનો ત્યાગ કરીને પાછા ત્યાં ને ત્યાં ઉભા રહીએ તો કેટલીક જીવ કેટલાક જીવોની દયાનો ઉપકારનો અને સ્વાર્થનો ભંગ કરવા જેવો થાય છે. તો વ્યવહારિક નૈતિકતા છૂટી જાય છે, વ્યવહારિક નીતિ પણ છૂટી જાય છે. અને એ તો સજ્જન માણસો પણ વ્યવહાર નીતિને છોડતા નથી. જ્ઞાની તો કેમ છોડે એમ કેમ જ્યાં સજ્જનો પણ વ્યવહાર અનિતિ કરતા નથી તો જ્ઞાની કેમ કરે? એ ભંગ કરતા નથી કરવા જેવું થાય. અને તેમ વિચારે જો દયા આદિ ઉપકાર કારણે ઉપકાર આદિ કારણે કોઈ પોતાના ઉપર ઉપકાર કર્યો છે એને લઈને કોઈ જેમ કે એમના ઉપર એમણે આશ્વાસન આપ્યું કે હું આ ધંધો ચલાવીશ ત્યારે બધું બધા મૂડી રૂપી છે. હવે એ ઉડાડ્યો કે
તમારી મૂડીનું જે થવું એ થાય, મારે તો હવે કઈ હું દુકાને કાલથી આવવાનો નથી. દુકાને આવું ને પછી ખર્ચ માટે પૈસા દુકાને થી લે, એ તો ઉપકારનું ભંગ કરવા જેવું છે, સ્વાર્થનું ભંગ કરવા જેવું છે. બીજાને એ વિચારે તો શું છે, પોતે નિવૃત્ત થયા છે તો પેલી માગણી એ કરે છે મારો ભાગ છોડી દે, ધંધામાંથી મારો ભાગ તમે કાઢી નાખો, મારે ભાગ પણ લેવો અને કામ પણ ન કરવું. આ વાત તો નીતિવાળી વાત નથી. એ રીતે માગણી એ રીતે કરે છે. હવે જો એ રીતે ઉપકારાધિકારણો પાછું કોઈક રાજની પ્રવૃત્તિ રાખીએ છીએ તો આત્માને ક્લેશ થાય છે. વિવેકીના ચિત્તમાં ક્લેશ થયા વિના ત્યારે ક્યાં સુધી આમના ચલાવ નથી. હજી આ પ્રવૃત્તિ ને હજી આ રાગ ક્યાં સુધી આમનામ કેટલું લંબાવું છે, એ લંબાઈ છે એમ પોસાતો નથી. ક્લેશ થયા વિના રહેવો રહેવો ન જોઈએ, એને અવશ્ય ક્લેશ થવો જ જોઈએ. એટલે એનો નિષેધ આવવો જ જોઈએ. જીવને હું બરાબર કરું છું એમ નથી, એનો નિષેધ એને આવવો જ જોઈએ. ત્યારે તેને વિશેષ વિચાર કયા પ્રકારે કરવો, આ વિષયમાં હવે કેવી રીતે રસ્તો કાઢવો, આ એક તમારી સામે અમે પ્રશ્ન મૂકીએ છીએ કે આમાં રસ્તો કેવી રીતે કાઢવો. એ રીતે 566મા પત્રમાં પોતાની અંદરમાં ચાલતું જે દ્વંદ્વ છે અથવા વિવેક બળની જે લડાઈ છે, વર્તમાન રાગાદી જે ઉપસ્થિત છે એની સામે જે વિવેકની લડાઈ છે એ પોતે વ્યક્ત કરી છે.
બે પ્રશ્ન પહેલા પ્રશ્ન તો જવાબ પોતે
પોતે આપી દીધો છે, પછી આ પ્રશ્ન ઉભો રાખ્યો છે પાછો. હવે શું કરવું, એક બાજુથી ક્લેશ થાય છે ચાલતા પરિણામનો, બીજી બાજુથી મૂકી દઈએ તો અમને લાગે છે કે ન્યાય સચવાતો નથી, બીજી બાજુથી સર્વસંગ પરિત્યાગ હજી થતો નથી. આ બધી પરિસ્થિતિ સર્વસંગ પરિત્યાગ કરવા માટે વારંવાર ભાવના આવે છે. જ્ઞાનીને થયેલો છે માટે એ અઘરો પ્રશ્ન છે. એનો ઉત્તમ સુભાગભાઈ જેવાને પૂછવો છે, વિચારવો જોઈએ એ થશે કે શું કરવું જોઈએ. જ્ઞાનીએ આવી પરિસ્થિતિ, આવી સંકળાશ હોય ત્યારે કેવી રીતે એને ચાલવું જોઈએ, પરિણામની ચાલ એને કેવી હોવી જોઈએ, એ વિચારવા જેવો વિષય છે. જરા ઊંડાણથી વિચારવા જેવો વિષય છે. વિચારવો એને કાંઈ વિચારાય તો એની ચર્ચા કરશું. બરાબર, પરિપૂર્ણ જેમને વિતરાગતા સાધી છે એવા વિતરાગી દેવને પરમ ભક્તિથી ઉત્કૃષ્ટ બહુમાનથી નમીએ છીએ, નમસ્કાર. બે દિવસ પછીનો પત્ર છે. વિતરાગ દેવ ને નમસ્કાર. એ ન હોવી જોઈએ, ન હોવી જોઈએ, ન હોવી જોઈએ. અલ્પ પણ પ્રવૃત્તિ નથી કરવી, નથી કરવી, નથી કરવી, એમ ચાલે છે. એમાં વિશેષ પ્રવૃત્તિમાં ક્યાં ત્યાં જવું, એટલે એ ધમાલમાં ન થવા માટે આવવા માટે પત્ર લખવાનો. તમને બધાને આતુરતા થશે, તમને બધાને થોડી ચટપટી થશે, નહીં ગમે પણ ગમે કે ન ગમે મારે મારા આત્માને પ્રતિબંધ નહોતો કરવો માટે આવ્યો તેમ તમારા ચાર કપાલમાં જવાબ એ નથી લીધા, એનું કારણ એ છે. આ લઈને જવાબ પણ દીધો નહીં, પછી પાછળથી આ આવ્યો નથી એટલા માટે આવ્યો નથી, પત્ર પણ એટલા માટે નથી લીધો. એમ કરવામાં હું શ્રી જીમ જેવા પુરુષે જે કાંઈ અંતરંગમાં કાર્ય કર્યું એ કાર્ય કરવાનું રોકાઈ ગયું. શ્રી જીમ જેવા પુરુષે ગ્રહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી, ગ્રહવાસમાં રહીને જે અલિપ્ત રહ્યા એવો જે પુરુષાર્થ અંતરંગમાં કર્યો એ પુરુષાર્થ અંતરંગમાં કરવા માટે હું અલિપ્ત કર્યો છું. ભગવાનના માર્ગને અનુસરવા માટે ત્યાં એવો નહીં ને તમારા કાગળોનો જવાબ ન દીધો, તમને દુઃખ થયું હશે, આવે છે કે તમને દુઃખ થયું હશે, તો તે માટે હું અત્યંત દીનપણે ક્ષમાતાથી દીનતાથી માફી માગી લઉં છું. મારો અપરાધ દેખાતો હોય તો અમારી રીતે અપરાધ કહેવાય ને, તમારા ઘરે લઈને છે ને તમે ન આવો, બીજા બધા આવીને તમે ન આવો, આ કાંઈ તમારે રીત કહેવાય એમ કે પણ કોઈ પારમાર્થિક કારણ વિશેષને લઈને હું નથી આવ્યો શીખો ને નથી આવ્યો એ વાત હું સ્વીકારું છું અને એના માટે હું માફી માંગવા પણ તૈયાર છું. એ રીતે એમને પોતે પોતાના ગેરહાજરીની માફી માંગી લીધી છે. આ કેવો ન્યાય કહેવાય? આ લોકો પર ન્યાય કહેવાય. લૌકિકમાં ન્યાય અન્યાયનો વિષય હોય છે, આ લોકો પર ન્યાય કહેવાય. સુપ્રીમ કોર્ટનો ન્યાય કે ખરેખર એમનો અપરાધ ન ગણવો જોઈએ, પણ કોઈને એમ લાગે કે ના ના આ ભૂલ કરી છે, આવવું જોઈએ, રહેવું જોઈએ, મારી ભૂલ દેખાતી હોય તો હું
આની બહેન ના લગ્ન છે,
ત્યાં તો શું છે કે કોટડીમાં રાખીને બહાર કાઢવા માંગ્યું છે, જાય ક્યાં જેલની કોઠડીમાં વાર્તાઓ મારી દીધું, સંત્રી ઉભો બંદૂક ભરેલી રાખીને ક્યાં જાય? છટકી શકે એવું છે નહીં, દિવાલ તોડી શકે એવું છે નહીં, કે આ દિવાલ તોડવાનો એમને પ્રયત્ન કર્યો છે. આ પુરુષાર્થ કર્યો છે એમના જીવનની અંદર, આ એક પુરુષાર્થનો કામ એમને કર્યું છે. ઘણો પુરુષાર્થ હોય તો જ રહી શકે, ભાવમાં જે રમણતા કરી છે તો એ જાણતા હશે, નથી આવ્યા તો રાગ ને રૂંધીને નથી આવ્યા, એવું નથી વિતરાગતામાં રહીને નથી આવ્યા, એ જાણતા હશે. સંપન્ન છે નાનો નહી, મહાવિવેક થી સંપન્ન છે, એમણે જે કર્યું છે આપણું ગજું સમજવાનું આવા બીજી વાત છે.
જે સમજ નથી.
જેટલી પોતાની આત્માની સાધનાની કિંમત છે એટલી કિંમત અને એવો થાય જિંદાની નિયમ ભીતો છે. એના ઉપર કોઈ માનતા હોય તો ક્યાં ભૂલ પડે બાકી. માત્ર નિત્ય નિયમ માં માત્ર દર્શન જ કરતા અર્ચના નિયમ ની પૂજા થઈ ગઈ. આગળ હોય તમારે જો દર્શન કરે નહીં થઈ જાય. અડધો કલાક લાગે, ચાર કલાક, છ કલાક જેટલો સમય થાય, બે મિનિટ માં એક મિનિટ માં દર્શન કરવાનું. એના પછી કઈ એના દીકતા નક્કી થાય ઉદય ભાવથી પ્રતિષ્ઠા થતી હોય તો ગરબડ ગણી છે, સંસ્કૃત માં ગરબડ ગણી છે. એટલે એ વાત શુદ્ધ દેખાતી હોય અને એ વાત નો વિકલ્પ હોય પોતે જ્ઞાની ના માર્ગે, જ્ઞાન માર્ગે, આત્મ માર્ગે, આત્મા ના માર્ગે ચાલે છે. તે માર્ગે છોડવો જોઈએ. વિકલ્પ આવે પણ ન જોવાય, વિકલ્પ ન પણ આવે ન જોવાય, એ વિકલ્પ દર્શન પ્રાપ્ત થવાથી ભગવાન ના દર્શન કરે છે, નિમિત્ત પ્રાપ્ત થાય છે. પણ એ તો ઉપાસ થયા રહે તો નિમિત્ત મિત્રતા નિમિત્ત છે. અત્યાર સુધીમાં અનંતા પણ કેવા જોઈ ગયા છે, કેટલા આ ભાવ માટે ઉપયોગ છે ને તે થાય જ છે. એવું કોઈ સિદ્ધાંત છે કરવો જોઈએ તો જ્ઞાની નો માર્ગ નથી. રાગ કરવો જોઈએ એ તો વિતરાગતા નો માર્ગ જ નથી. સારી વાત છે. તમારો જરૂર શાસ્ત્ર વાત્યાર કરવો જોઈએ. શાસ્ત્ર પર જે કરવામાં પ્રધાન પણ શું થશે, શુભરાજ થશે ને. શુભ વિકલ્પ ઉઠે અને એમાં જે રાગ થાય એમાં નિષેધ આવે, ઠીક વાત છે. પણ કરવાની બુદ્ધિથી કર્તવ્ય છે એમ સમજીને શુભરાજ કરે તેનો અભિપ્રાય ખોટો થઈ ગયો. અભિપ્રાય થઈ જાય ગુજરાત કરવાનું એમાં કર્તૃત્વ અને કર્તૃત્વનો અભિપ્રાય સુધી એમાં ઉભો થઈ જાય. એ વાત જ બીજી રીતે છે, વાત જ બીજી રીતે છે. એ ભાગ કરવો એ સિદ્ધાંત માટે નથી કરવો છતાં આવી જાય, છતાં આવી જાય નથી કરવો લાગુ જાય એને સાબિતી શું કે એને સાબિતી આવી જતાનો નિષેધ વર્ગ કરે એની સાબિતી છે. એ ક્ષમ્ય છે, અપરાધ હોવા છતાં એ ક્ષમ્ય છે અને એ પ્રમાણે ન થાય તો તે કર્તૃત્વ અથવા અભિપ્રાયથી કરવા યોગ્ય નહીં, તે અક્ષમ્ય અપરાધ છે. એ ક્ષમ્ય અપરાધ રહેતો હિન્દુસ્તાનમાં એક વર્ષમાં દસ જગ્યાએ પણ કેળાને થાય છે, દસ ટકાના ગૌરવકાર થાય છે ને કેવું શક્તિ જોઈએ. દર વખતે દસ ટકાને જવાની એની શક્તિ રહેવાની ક્ષેત્રકાર થાય આવે તો રાજનો કર્તવ્ય દ્રઢ થાય, બીજું કાંઈ ન થાય. જો નિષેધ ના આવે તો રાજનું કર્તવ્ય રાગ છે એ ત્યાગ છે એની સમજણ કરી છે એનો અર્થ શું, એ વાત સમજ કરી છે એનો અર્થ શું, એને નિષેધ આવે તો સમજણ કરે છે, ન નિષેધ આવે તો એને એ વાત હજી સમજી નથી. એમ છે ખરેખર પણ કહે તો એમ કે રાગ તો કરવા જેવો નથી, વળી પછી કરશે એ થાપે એનું નામ પૂર્વક છે, વિરોધ પણ છે અને એનું નામ તીવ્ર જ્ઞાન છે. સત્સંગ કરવો જોઈએ, શું કરવા કરવો કે અસંગ પણ કેળવવા માટે સત્સંગ કરવો છે, સંગ કેળવવા માટે સત્સંગ કરવાનો નથી. એમ વાત અસંગ પણ કેળવવાની વાત કરે છે, એ તો લક્ષ્ય જ ન રહે. પસંદ તત્વનો લક્ષ્ય સત્સંગ કરવાનો છે, એ લક્ષ્ય જ ન રહે. સત્સંગ કરવો, સત્સંગ કરવો તો સત્સંગ નારાજ છે, બીજું કારણ નહીં થાય. એ રીતે તો સત્સંગ કરવાની વાત કરે, શાસ્ત્ર સહજાવે છે ગમે તે અશુભ છોડીને શુભ કરવા યોગ્ય છે એ અન્ય મતમાં છે, એ જ મત થઈ ગયો. અન્ય મતમાં શું છે, અશુભ છોડીને શુભ કરવું, જૈન દાને જૈનના દાને અશુભ છોડીને શુભ કરવું એમ નથી. અન્ય મતમાં તળામાં કાંઈ ફેર વાત મૂળમાંથી લાઈન દીધી રીતે છે, મૂળમાંથી લાઈન દીધી રીતે છે. પોતાના અંતર પરિણામ નો વિષય